તારીખ 20/6/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ચોથા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 57.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ચોથો અધિકાર, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું નિરૂપણ કર્યું છે. એમાં મિથ્યા ચારિત્રનું નિરૂપણ ચાલે છે. અનુપકારી થાય છે તે કઈ પોતાની મેળે થતા નથી. આગળ શું કહ્યું છે કે જે સંયોગો છે એ સંયોગોમાં આ જીવ ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરે છે એવી માન્યતાને લઈને તેને રાગદ્વેષ થયા વિના રહે નહીં. પછી કે એમાં પ્રકાર તો છે, એક પરમાણુમાં સુગંધ છે, બીજા પરમાણુમાં દુર્ગંધ છે, તો બે પ્રકાર નથી એવું કાંઈ નથી. પણ સુગંધ ઇષ્ટ છે અને દુર્ગંધ અનિષ્ટ છે એ કલ્પના છે. પણ પરમાણુમાં સુગંધ કે દુર્ગંધ જેવું કઈ નથી અને એ કલ્પના છે એમ નથી કહેવું. એટલે કોઈ સંયોગો ઉભા થાય છે એના જે તે પ્રકાર છે અને એ પ્રકારને લઈને સુખદાયક ને દુઃખદાયક એમ કહેવાનો જગતમાં વ્યવહાર છે. શું તો એ સંયોગો એવા પ્રકારે કેમ થયા ને આવા પ્રકારે કેમ ન થયા? શું શરીરમાં તંદુરસ્તી આપોઆપ છે અને રોગ થવો તે પણ આપોઆપ છે, તો એમ કેમ થયું? તંદુરસ્ત શરીર હતું ને રોગિષ્ટ કેમ થઈ ગયું? કાંઈ નહોતું ને કેમ આમ થયું? તો એ દુઃખદાયક સુખદાયક છે અથવા જે પ્રકાર છે બે જાતના એ કઈ કારણસર છે એમ અહીંયા કહેવું છે. પછી એને કેમ માનવા, કેમ કઈ કલ્પના થવી ન થવી એ પછીનો વિષય છે. તો પ્રથમ તો બે પ્રકાર છે એના, અને એ બે પ્રકાર છે એની પાછળ કોઈ સબળ કારણ રહેલું છે એટલું અહીંયા લેવું છે. કે પોતાની મેળે એવું નથી થતું પણ પુણ્ય પાપના ઉદય અનુસાર થાય છે. આ જીવે ભૂતકાળમાં અમુક પ્રકારના પરિણામો કર્યા છે અને એ પરિણામોના ફળ સ્વરૂપે આ સંયોગો ઉત્પન્ન થયા છે. પછી એમાં ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના ન કરવી જોઈએ અને માત્ર જ્ઞાનના જ્ઞેય તરીકે રાખવું જોઈએ એ ઉપદેશ છે. અને એ ઉપદેશથી અજાણ છે અથવા એ ઉપદેશને જીવ અનુસરતો નથી તો એને પોતાનું ફરીને અહિત થઈને કર્મબંધન થાય. એટલે છે એ પણ પુણ્ય પાપના ઉદય અનુસાર છે. તો ફેર છે એ આ ફેર છે. શું? એક બાળક રાજમહેલમાં જન્મ પામ્યો એ જ સમયે બીજો બાળક ઝૂંપડીમાં જન્મ પામ્યો, બેનો જન્મ ક્ષણ સરખી છે, કુંડલી બેની સરખી છે, પણ એક રાજા થશે અને એક રંક રહેશે. સંયોગોમાં ફેરફાર છે એ વાત અવશ્ય છે, પણ એ ફેરફાર પૂર્વકર્મના પુણ્ય પાપને કારણે છે. વર્તમાનમાં એને ઇષ્ટ અનિષ્ટપણું ગણીને જો આ જીવ રાગદ્વેષ કરે તો નવા કર્મ બંધાય અને નવા કર્મ બંધાયને આ જીવ ફરીને દુઃખી થાય. શું કહે છે કે તે પુણ્ય પાપના ઉદય અનુસાર થાય છે. જેને પુણ્યનો ઉદય થાય છે તેને તે પદાર્થનો સંયોગ સુખકારી અથવા ઉપકારી થાય છે અથવા અમુક પ્રકારનો હોય છે, જેને સુખકારી ને ઉપકારી કહેવામાં આવે છે. શું? તથા જેને પાપનો ઉદય થાય છે તે પણ તેને પદાર્થનો સંયોગ દુઃખદાયક અથવા અનુપકારી થાય છે એવું પ્રકારેનો બીજો છે. એ પ્રત્યક્ષ જોઈએ છે. કોઈને સ્ત્રી પુત્રાદિક સુખદાયક છે ત્યારે કોઈને તે સ્ત્રી પુત્રાદિક દુઃખદાયક છે. સંબંધ તો બંનેને સરખો છે પણ એકને સુખદાયક છે ને એકને, અથવા એકને ઉલટા ચાલે છે ને એકને અનુકૂળ ચાલે છે, એકને પ્રતિકૂળ ચાલે છે, એવો પ્રકાર બને છે. એ પ્રત્યક્ષ જોઈએ છીએ એટલે પ્રકારનો ભેદ તો પ્રત્યક્ષ જોવામાં આવે છે. કોઈને સ્ત્રી પુત્રાદિક સુખદાયક છે ત્યારે કોઈને દુઃખદાયક છે. વ્યાપાર કરતા કોઈને નફો થાય છે ત્યારે કોઈને નુકસાન પણ થાય છે. કોઈને સ્ત્રી પુત્ર પણ હિતકારી થાય છે ત્યારે કોઈને શત્રુ પણ નોકર બની જાય છે. કોઈને મિત્ર છે એ શત્રુ થઈ જાય છે, કોઈને શત્રુ છે એ મિત્ર થઈ જાય છે. તેથી સમજાય છે કે પદાર્થ પોતાની મેળે ઈષ્ટ અનિષ્ટ હોતા નથી, પણ કર્મોદય અનુસાર તે બધું ગોઠવણ થાય છે. એ ગોઠવણ છે એ પૂર્વ કર્મ અનુસાર છે. પોતાની મળે એને કઈ ખબર નથી, એ કુદરતની વ્યવસ્થા છે. પોતાની મળે એટલે કુદરતની વ્યવસ્થા છે. જેમ કોઈનો નોકર પોતાના સ્વામીની ઈચ્છા અનુસાર કોઈ પુરુષને ઈષ્ટ અનિષ્ટ ઉપજાવે તો એ કઈ નોકરનું કર્તવ્ય નથી, પણ તેના સ્વામીનું કર્તવ્ય છે. એમ કે ભાઈ તું ઉઘરાણી જા, આપણા પૈસા ફલાણા પાસે લેણા છે અને તું ત્યાં લઈ આવ, જરા ઉઘરાણી સરખી રીતે કરજે, એમને એમ નહીં આપે, થોડું જરા કડક ઉઘરાણી કરે. બેનદારે શું સમજવાનું છે? નોકરનો ઉપર દ્વેષ કરવાનો છે? એ તો ચિઠ્ઠીનો ચાકર છે, એને જેમ કીધું એમ કર્યું. એ માણસ તો નોકરી કરે છે, એને જેમ કીધું તું આ રીતે નોકરી કરે એટલે એ નોકરીને ફરજ બજાવવા આવ્યો છે. એમ અપરાધ કરનારો તો તું છો. તમે ઉદય ઉપર રાગ થાય છે, ઉદય આવેલા સંયોગો ઉપર રાગ થાય છે, તો ઉદયમાં આવેલા સંયોગો ઉપર તને દ્વેષ થાય છે. પણ એ તો બિચારા કઈ સમજતા નથી, મોકલ્યા તો એને છે તારા પૂર્વ કર્મ પરિણામને કારણે ત્યાં જ એને મોકલ્યા છે, અને તું ને તું પાછો એના ઉપર રાગ દ્વેષ કરે છો. આ તો કઈ કેવી વિચિત્ર વાત છે એમ કેવું છે. એવી ટૂંકી દ્રષ્ટિથી તો કઈ સમાધાન નહીં થાય, અસમાધાન થી ને દુઃખ થશે. એવી ટૂંકી દ્રષ્ટિથી જુએ આ માણસ પ્રમાણિક છે, એને કેમ એને કઈ દુઃખ સંયોગો સારા નથી. પેલો માણસ અપ્રમાણિક ને પાપી છે અને કેમ આવા બધા સરસ સંયોગો છે, એનાથી તો કઈ સમાધાન થશે. એ જીવે પૂર્વે કોઈ એવા પ્રકારના કર્મો કર્યા છે કે જેથી એને આવો સંયોગ છે? જેવા પ્રકારના કર્મો કર્યા છે તેવો તને સંયોગ મળ્યો છે, એ પોતે જ એનો જવાબદાર છે. કોઈ સમાજ જવાબદાર નથી, કોઈ બીજો પણ જવાબદાર નથી. કોઈ એને પ્રતિકૂળતા આપનારો જવાબદાર નથી, કોઈ સમાજની અવ્યવસ્થા ગેરવ્યવસ્થા એવું કઈ જવાબદાર નથી, પોતે જવાબદાર છે એ સંયોગો માટે, પોતે જ જવાબદાર છે. એટલે એમ કે છે કે સંયોગોનો ઉદય થવો તે તો નોકર છે, શું, અને એનો ધણી તો પોતે જ છે એમ કેવું છે. દ્રષ્ટાંતમાં જેમ કોઈ નોકર પોતાના સ્વામીની ઈચ્છા અનુસાર કોઈ પુરુષને ઈષ્ટ અનિષ્ટ ઉપજાવે તો એ કઈ નોકરનું કર્તવ્ય નથી, પણ તેના સ્વામીનું કર્તવ્ય છે. આ કોઈ ખુશીનો તાર આવે, ખુશીનો તાર આવે તો તારવાળાને 2 રૂપિયા આપે ચા પાણીના, પણ કોઈ નાખુશીનો તાર આવે તો એને કઈ થપાટ કરાય છે? હે, કે કેમ આવો તાર લેવો છું? ભાઈ તાર મૂકનારે તાર મૂક્યો છે, હું તો દેવા આવ્યો છું, મારા ઉપર કે આમ કરે? કરશો એના જેવી વાત છે. છતાં એ પુરુષ પેલા નોકર ને જ ઇષ્ટનિષ્ઠ માને તો એ જૂઠ છે અથવા એ સરાસર અન્યાય છે. તેમ કર્મોદયથી પ્રાપ્ત થયેલા પદાર્થો કર્માનુસાર જીવને ઇષ્ટ અનિષ્ટ ઉપજાવે. કર્મોદયથી પ્રાપ્ત થયેલા પદાર્થો એ પૂર્વ કર્મ અનુસાર કોઈ અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર સંયોગો થાય ત્યાં એ કાંઈ પદાર્થોનું તો તે કર્તવ્ય નથી, પણ કર્મનું કર્તવ્ય છે, કર્મના ફળ છે. છતાં આ જીવ પદાર્થોને જ ઇષ્ટ અનિષ્ટ માને છે એ જૂઠ છે. એ પદાર્થો પ્રત્યે રાગ દ્વેષ કરે છે એનો અન્યાય છે. શું તેથી આ વાત સિદ્ધ થાય છે કે એ પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટ માની રાગ દ્વેષ કરવો એ મિથ્યા છે. મિથ્યા ચારિત્રનું સ્વરૂપ ચાલે છે ને, તો એમાં ઇષ્ટ અનિષ્ટપણું માનીને રાગ દ્વેષ કરે છે. કાંઈ ને કાંઈ વિચિત્ર ચિત્ર વિચિત્ર કલ્પના કરીને, ખોટી કલ્પના કરીને રાગ દ્વેષ કરે છે, માટે એના આચરણને મિથ્યા ચારિત્ર એવું કહેવામાં આવે છે. હવે પૂરતી પ્રશ્ન ઉઠાવે છે કે બાહ્ય વસ્તુઓનો સંયોગ કર્મના નિમિત્તથી થાય છે તો એ કર્મોમાં તો રાગ દ્વેષ કરવો ને. ચાલો સંયોગ ઉપર અમે ન કરીએ, પણ એને મોકલનાર કર્મ છે તો અમે કર્મ ઉપર તો રાગ દ્વેષ કરીએ, એ તો બરાબર છે કે નહીં? ઠીક, મૂળ ધણી છે તો કે નહીં? મૂળ ધણી નથી, મૂળ ધણી તું છો. કર્મને ખબર નથી મારે શું કરવું ને મારે શું ન કરવું, એ કઈ કર્મને ખબર નથી. એ તો સ્વયં એના ગુણધર્મ અનુસાર પરિણમે છે. ઉત્તર: કર્મ તો જળ છે, તેને કઈ સુખ દુઃખ આપવાની ઈચ્છા નથી. આ જીવને હું અસાતા વેદનીનો ઉદયમાં આવીને આને દુઃખી કરું એવી ઈચ્છા એને નથી ને એવું જ્ઞાન પણ એને નથી. વળી તે સ્વયમેવ તો કર્મરૂપ પરિણમતા નથી, પણ જીવ ભાવના નિમિત્તથી કર્મરૂપ થાય છે. એટલે જવાબદારી તારી છે, જીવ ભાવની જવાબદારી છે. એ તો એમને કર્મણ વર્ગણામાં હતા તે પરિણામ બગડ્યા, એટલે તારી સાથે સંબંધ થયો એનો. એને કઈ ખબર નથી, એનામાં તો એ જાતનો ગુણધર્મ છે કે જો જીવ પરિણામ બગાડે તો એને એ પ્રકારના જેવા પરિણામ કરે એવું નવું કર્મ બંધન એને થાય થાય ને થાય છે. જેમ કોઈ પોતાના હાથમાં મોટો પથ્થર લઈ પોતાનું માથું ફોડે તો તેમાં પથ્થરનો શો દોષ? ઠીક, પોતે પથ્થરો લઈને પોતાના માથે નાખો નથી, છાતી ઘૂંટે છે નહીં પથ્થરા લઈને, એ પથ્થરાનો વાંક ખરો કાંઈ? એમાં વાગ્યો તો પથ્થરો, વાગ્યો તો પથ્થરો ને, એમ ન જોવાય ભાઈ. કોણે કોણે વગાડ્યો એનો સવાલ છે. તે પોતે વગાડેલો છે આ પથ્થરો, તે પોતે વગાડેલો છે. એટલે કોઈ પણ પ્રકારના ખાસ કરીને જીવને પ્રતિકૂળ ઉદય આવે ત્યારે ઘણો દ્વેષ થાય છે, ખેદ થાય છે, દુઃખ થાય છે, અને એનો આરોપ એ બીજા ઉપર નાખે છે. પોતાની પ્રતિકૂળતા ઉત્પન્ન થાય છે એનો દોષનો ટોપલો એ બીજા ઉપર નાખે છે, મને ફલાણા આમ કરે છે અને ફલાણા આમ કરે છે એટલે હું દુઃખી થાઉં છું, અને એના પ્રત્યે દ્વેષ કરે છે. એ ન્યાયસર નથી. તારા કર્મ, પૂર્વ કરેલા કર્મો છે એને ભાવ શું કરવા એવો આવ્યો? એનો ઉદય એની પાસે, પણ તારા ઉદયની સાથે એને કઈ સંબંધ છે કે નહીં? કે અવશ્ય સંબંધ છે, નહીંતર એને એ પ્રકારના પરિણામ થાય નહીં. તો એને દ્વેષ કરવાને બદલે, પ્રતિકૂળતા આપનાર પ્રત્યે દ્વેષ કરવાને બદલે પોતાના કર્મ છે એમ એને વિચારવું જોઈએ. સામ્ય ભાવ રાખવા માટે એ જીવ તે પોતે જ કર્મ એ રીતે ઊભા કર્યા છે, તો તું હવે સામ્ય ભાવ રાખને, હવે નવા કર્મ ન બંધાય એનું તો ધ્યાન રાખ એમ કે છે. પહેલા તો બેભાન પણ તે કર્મ કર્યા, પણ હવે તો કઈક સમજણ આવી હોય તો સામ્ય ભાવ રાખ. તો એ પથ્થર નો શો દોષ, તેમજ આ જીવ પોતાના રાગાદિક ભાવો વડે ઉદગળને કર્મરૂપ પરિણામી પોતાનું ગુરુ કરે, ત્યાં કર્મનો શો દોષ? માટે કર્મોથી પણ રાગદ્વેષ કરવો તે મિથ્યાત્વ છે, સંયોગોથી રાગદ્વેષ કરવો તે મિથ્યાત્વ છે, પૂર્વ કર્મની સાથે રાગદ્વેષ કરવો તે પણ મિથ્યાત્વ છે. અને જો કાંઈ દુઃખી ન થવું હોય તો એને પોતા ઉપર આ વાત લેવી જોઈએ, સુધારવી તે જતી નથી, તો પછી દુઃખી થવું પડશે. દુઃખી ન થવું હોય એની વાત છે, સુખી થવું છે ને મારી ટેવ જાય નહીં, બે વાત કેમ ચાલે? શું ઝેર ખાવું છે ને મરવું નથી, ઠીક એવું ચાલે? ઝેર ખાઈ મરે મરે ને મરે, સીધી વાત છે. કર્મની પૂજા એવું છે કે પૂજા તો પૂજવા યોગ્ય નહીં થાય, જે પૂજનીય હોય અને પૂજવા યોગ્ય હોય તેની પૂજા કરાય, જે પૂજનીય પદમાં ન હોય સ્વયં પૂજનીય ન હોય. પૂજનીય કોણ છે? કે જે પવિત્ર છે તે પૂજનીય છે. શું પવિત્ર છે તે નિર્દોષ છે, પવિત્ર છે તે પૂજનીય છે. પૂજનીય ની પૂજા કરાય, બસ આટલું સમજી લ્યો ટૂંકામાં. બાકી કોને ન કરાય? કે જે પૂજનીય નથી તે બધાને ન કરાય, આ સીધી વાત છે. પછી ભૂલ નહીં પડે. કર્મ ની પૂજા કરવી કેમ? કે કર્મ નડે છે, પેલો નાગ પૂજા જેવું થશે. નાગ પાછમ આવે ત્યારે નાગ ની પૂજા કરે, નાગ તો હોય ને ઘરમાં, પણ એવી રીતે પાણી અરે દીવો કરી ચિતરીને કરે. પણ જો હાચો આવે તો પૂજા કરે, લાકડી થી પૂજા કરે, હાણસો લાકડી લે એવી છે. કર્મ નિવારણ માટે આખું છે નાગ દેવતા જેવું થાય. જો કર્મ પૂજનીય હોય તો એ કર્મ નો ઉદય આવે ત્યારે એની પૂજા કરવી જોઈએ હાથી. તો શું એની એને મને એને એ કર્મ ન આવે એવી પૂજા કરવી, ઠીક? આ બધું ગ્રહિત મિથ્યાતા આમાંથી બધા ઉભા થયા છે. દેવ દેવલાના જે બધા થયા એનું જે મિથ્યા જ્ઞાન ને મિથ્યા માન્યતા છે એ આ બધા આચરણ કરાવશે. ક્યાં સુધીના? દોરા ધાગાના ધતિંગ સુધીના બધા એને કરાવશે. હા, એ આખો છઠ્ઠો અધિકાર જ એના ઉપર છે. અત્યારે તો દિગંબરમાં પણ કુંદકુંદામના શુદ્ધ તેરાપંથી સિવાય બધે ગડબડ થઈ ગઈ છે. દિગંબર પણ શ્વેતાંબર કરતા બધી ગડબડ, અન્ય મતે જેવા જ થઈ ગયા છે બધા. શ્વેતાંબર માં તો ઘણો સ્ટાન્ડર્ડ ઉતરી ગયો છે, પણ દિગંબર માં એ દશા થઈ છે. પછી બીજાનો તો વિચાર કરવા જેવો રહ્યો નથી. બધા દુકાનો ચાલુ થઈ ગઈ, બધી ધર્મના નામે બધી પ્રોફેશનાલિઝમ ચાલે છે, બધું ધંધા કે બીજું કાંઈ છે. ખરી વાત છે. એટલે કે મારી મિથ્યા માન્યતાને હવે હું પધરાવી દઉં છું. એમ છે. ભગવાનની સદ્દેવની સ્થાપના કરવી એટલે મારા આદર્શનો પૂર્ણ શુદ્ધિનો હું સ્થાપના કરું છું. એ પ્રમાણે પરદ્રવ્યોને ઈષ્ટ અનિષ્ટ માની રાગ દ્વેષ કરવો મિથ્યા છે. જો પરદ્રવ્ય ઈષ્ટ અનિષ્ટ હોત અને ત્યાં આ જીવ રાગ દ્વેષ કરતો હોય તો મિથ્યા નામ. જો ઈષ્ટ અનિષ્ટ ખરેખર હોત, શું સાચે પણ એ ખરાબ સારા હોત, અને ત્યાં જીવ રાગ દ્વેષ કરતો હોય તો એ આચરણને મિથ્યા એવું નામ ન પામે. પણ તે તો ઈષ્ટ અનિષ્ટ નથી, અને આ જીવ તેને ઈષ્ટ અનિષ્ટ માની રાગ દ્વેષ કરે છે, તેથી એ પરિણામોને મિથ્યા કયા છે. પ્રતિકૂળતાને આખું જગત અનિષ્ટ કહે છે. અન્ય મતમાં એટલો દ્રષ્ટાંત આવે છે, ધ્રુવનો આવે છે ને, એને સાવકીમાં હતી એટલે એને નાનપણથી ભગવાનનું ભજન કરે એટલે એને મારે કૂટે આમ કરે ઘરમાંથી છેવટે કાઢી મૂક્યો. સિંગલમાં જઈને તપ કર્યું, ભગવાન પ્રસન્ન થઈ ગયા એને. પછી જગ જાહેર વાત થઈ ગઈ, આ તો ભગવાનનો સાક્ષાત્કાર થયેલા ધ્રુવ છે. પછી એની માએ એને માફી માગી કે મેં તને બહુ દુઃખ આપ્યું અને મારી ભૂલ થઈ ગઈ છે કે આવો તું ધર્માત્માને મેં તને દુઃખ આપ્યું. તો કે તે દુઃખ નો આપ્યો તો હું જંગલમાં જઈને તપ કરીને ભગવાનનો સાક્ષાત્કાર ક્યાંથી કરો, માટે તું ઉપકારી છું. હવે એને આપનો ઉદય માનવો કે પુણ્યનો ઉદય માનવો, ઠીક હે? કેવી રીતે એની ગણતરી કરવી? મુનિરાજ છે, લ્યો મુનિરાજને ઉપસર્ગ પડે ત્યારે લોકો શું સમજે? એમાં પાપનો ઉદય આવ્યો, ખોટી વાત છે. મુનિરાજને એ પાપનો ઉદય કહેવાતો નથી, એમને નિર્જરાનો પ્રસંગ ઉત્પન્ન થયો. શું થયો? પૂર્વકર્મની એ વખતે વિશેષપણે નિર્જરા, ઘણી નિર્જરા કરશે એને નિર્જરાનો પ્રસંગ ગણવો જોઈએ અને પાપનો ઉદય ગણાય નહીં. એટલે પ્રતિકૂળતા માટે પાપનો ઉદય એ વાત કાંઈ બધે લાગુ પડતી નથી. એટલે ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં, છતાં આ જીવ ઈષ્ટ અનિષ્ટ માની રાગ દ્વેષ કરે છે, તેથી એ પરિણામોને મિથ્યા કયા છે, અથવા મિથ્યારૂપ જે પરિણમન તેનું નામ મિથ્યા ચારિત્ર છે. હવે રાગ દ્વેષનો વિશેષ વિધાન અથવા વિશેષ વિસ્તાર કરે છે. હવે કે ખોટી માન્યતા શું છે, વિપરીત માન્યતા શું છે, વિપરીત જ્ઞાન શું છે અને વિપરીત આચરણ શું, અને એના કારણે એ બધી ચર્ચા કરી આ અધિકારમાં. હવે રાગ દ્વેષની વિશેષ વાત કરે છે કે પ્રથમ તો આ જીવને પર્યાયમાં અહમ બુદ્ધિ છે. જુઓ ક્યાંથી વાત ઉપાડે છે, મૂળ ભૂલ છે એ આ જગ્યાએ છે. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. આપણે ત્યાં સોનગઢના સ્વાધ્યાય મંદિરમાં બહુ મોટા અક્ષરે, આવડા આવડા અક્ષરે લખેલું છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ. આ એક એવો વિષય છે તત્વદ્રષ્ટિનો કે જરા વિશેષ વિચાર માગે એવો વિષય છે. સામાન્ય રીતે જીનાગમમાં પણ જે ઉપદેશ બોધ છે એ પર્યાયને અનુલક્ષીને છે. આખો જે ઉપદેશ બોધનો વિષય છે તે સૌને તેને અનુલક્ષી કે પર્યાયમાં દુઃખ છે, સંસાર છે, દોષ છે, તે ટાળવા યોગ્ય છે. પર્યાયમાં સુખ, નિર્દોષતા, પવિત્રતા, ધર્મ અને મોક્ષની પ્રાપ્તિ કરવા યોગ્ય છે. કર્તવ્ય અને અકર્તવ્યના અનેક ભંગભેદથી ઉપદેશ બોધ પ્રવર્તતો છે, છતાં મૂળ સિદ્ધાંત એ છે કે પર્યાય દ્રષ્ટિ છોડીને એ વાત છે, પર્યાય દ્રષ્ટિ રાખીને એ વાત નથી. એટલે શું? અહમ બુદ્ધિ છે તે પર્યાય દ્રષ્ટિ છે, જ્ઞાન પ્રધાનતાથી સમજાયું. બુદ્ધિ જ્ઞાનની પર્યાય છે ને, આમ તો દ્રષ્ટિ છે એ સદાની પર્યાય છે, પણ દ્રષ્ટિ સિદ્ધિ ન સમજાય અને જ્ઞાનનો અનુભવ સમજાય એટલે વર્તમાન અવસ્થા જેટલો ને જેવડો હું છું એવું જે જીવનું શ્રદ્ધા પરિણામ તે મિથ્યા પરિણામ મિથ્યા દ્રષ્ટિ સહિતનું મિથ્યા જ્ઞાન છે. અંગ પૂર્વાદિનો વિનાગમનો અભ્યાસ હોય અને પંચ મહાવ્રત પર્યાંતનો એ જીવનો આચરણનો અભ્યાસ હોય છતાં પર્યાય દ્રષ્ટિ હોય તો એ પહેલા ગુણ સ્થાને છે. હું જૈન મુનિ કહેશે આગળ સાહેબ છે કહેશે દ્રવ્યલિંગનું દ્રષ્ટાંત આપીને કે હું જૈન મુનિ તેથી મારે ઉપસર્ગ પરિસહ શાંત ભાવે સહન કરવા યોગ્ય છે. તો એને ગમે તેટલો કોઈ ઉપસર્ગ આપે તો પણ એ ક્રોધ ન કરે, પણ અવલંબન શું લીધું એને કે હું જૈન નો મુનિ છું તેથી મારે શાંત ભાવે ઉપસર્ગને સહન કરવા યોગ્ય છે અને મારે ક્રોધાદિ ભાવ કરવા યોગ્ય નથી. તો પછી બરાબર કર્યું એને ના પાસે ક્રોધ ન કર્યો ને શાંતિ રાખી તો હોય તો કે સમ્યક પ્રકારે શાંતિ રાખી નથી. કેમ કે અહીંયા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર્ય ને સમ્યક વિશેષણ લગાવ્યું છે એ મિથ્યાનું પ્રતિપક્ષ છે. સમ્યક પ્રકારે જે કાર્ય થાય તે કાર્યનું મૂલ્ય છે, તેવું જ કાર્ય અસમ્યક પ્રકારે થાય તો તેનું મૂલ્ય અહીંયા ગણવામાં આવતું નથી. આ વિશેષતા છે જૈન દર્શનની અને એ પદ્ધતિ જૈન દર્શન સિવાય કોઈ અન્ય દર્શનમાં નથી. શું એટલે કૃપાળુદેવે એને સંપૂર્ણ દર્શન કહ્યું છે. શું કહ્યું છે? ક્રોધ ન કરવો અને ક્ષમા રાખવી એ તો બધા જ ધર્મ કહે છે. પાપ ન કરવો અને પાપ કરવાથી જીવ અનિષ્ટ કાર્ય કરે છે એ તો બધા જ કહે છે. પુણ્યની બાબતમાં વિચાર ભેદો છે પણ પાપની બાબતમાં તો કોઈને વિચાર ભેદ નથી, એ તો અકર્તવ્ય બધા લઈએ છે. શું પણ સમ્યક પ્રકારે ક્ષમા રાખવી, ક્રોધ ન કરવો અને સમ્યક પ્રકારે ક્ષમા રાખવી અને એ શુદ્ધાત્માના સમ્યક સ્વભાવના અવલંબને રહે છે. એ અવલંબન વિના બીજા કોઈ પર્યાયના અવલંબને જો શાંતિ રહે તો એ શાંતિ સમ્યક નથી. સમ્યક નથી એટલું નહીં, એ શાંતિ ચિરસ્થાયી નથી. એ કૃત્રિમ શાંતિ હોવાને લીધે અમુક કાળ પર્યંત રહેશે, પછી એનો પાવર ઉતરી જશે. જેમ કોઈ એલોપેથી દવાને પાવર રહ્યો ત્યાં સુધી તાવ ઉતર્યો અને પછી જેવી પાવર ગયો એટલે વળી તાવ ચડ્યો એ પરિસ્થિતિ ઊભી થશે. મૂળમાંથી રોગ કાઢવો હોય સંસાર રોગ કે વિભાવ રોગ તો એ સમ્યક પ્રકારે શુદ્ધાત્માના અવલંબને જ નીકળે, બીજા કોઈ અવલંબને ન નીકળે. એ સિવાયનું બધું અવલંબન છે એ પર્યાયનું અવલંબન છે. હું જૈન મુનિ છું એ વર્તમાન પર્યાયનું અવલંબન એને લીધું, એને શુદ્ધ આત્માનું અવલંબન લીધું નહીં. હું શ્રાવક છું, ગ્રહસ્થ છું ને શ્રાવક છું માટે મારે આવા આચાર વિચાર પાળવા જોઈએ એ અવલંબન લેવા યોગ્ય એમ નથી. જ્યાં સુધી અવલંબનના પ્રશ્નને લાગે વળગે છે ત્યાં સુધી અવલંબન તો એક જ પદાર્થનું લેવા યોગ્ય છે અને તે પોતાનો ત્રિકાળી ધ્રુવ પરમાત્મા. એમાં એ સિવાય બીજો મત એકાંતે નથી. આ સમ્યક એકાંત છે. લ્યો ગમે તેટલું મને એકાંત હોય તો પણ આ સમ્યક એકાંતના શું પ્રાપ્તિ અર્થે બધો ઉપદેશ છે. શું એક સુગાનીજી બહુ સરસ વાત લખી છે, 14 નંબરનું એમનું વચનામૃત છે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારને કેટલીક વાતો કામમાં આવી છે અને બહુ અસાધારણ રીતે પ્રસિદ્ધ પ્રગટ થયેલી છે. જ્ઞાન કા વિષય દ્રષ્ટિ કે વિષય કા પ્રયોજન સાધને જીતના હી લક્ષ્મે લેના ઠીક હૈ बाकी उसका प्रयोजन नहीं, इससे अधिक इसका प्रयोजन नहीं है। शू कहू कि तत्वज्ञान ना अंदर में एक ध्यान रखवा जेवी लक्ष्मा लेवा जेवी वात नो आया मार्गदर्शन छे के दृष्टिना विषय नो प्रयोजन सधाय एटलो ज्ञानना विषय नो उपयोग करवो, बाकी नो ज्ञान नो विषय छे ए साइड ट्रेक ऊपर लई जाओ, एनु काई प्रयोजन नथी, अप्रयोजन भूत गणी ने साइड ट्रेक ऊपर लई जाओ। પ્રમાણ જ્ઞાન નું પ્રયોજન પણ દ્રષ્ટિના વિષયને સાધવાનું છે, નય જ્ઞાન નું પ્રયોજન પણ દ્રષ્ટિના વિષયને સાધવાનું છે, કેમ કે સાધવા યોગ્ય એવો નિજ પરમાત્મા સિવાય બીજું કઈ સાધવા યોગ્ય સાધક ને છે નહીં, એટલા માટે શું ખુલાસો કર્યો છે કે પ્રયોજન ભૂત એવું નિજ સ્વરૂપ તે સિવાય જે કઈ જાણવામાં આવે તે બધું જ્ઞેયોમાં, તે બધા જ્ઞેયોમાં જ્ઞાનને પોતાનું પ્રયોજન ભાસ ન ભાસે એવું જ્ઞાનનું એનું પ્રવર્તન હોવું જોઈએ। જો આ દ્રવ દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે, નહીતર તો પ્રયોજન પર્યાયમાં છે, અવગુણ ટાળવા અને ગુણ પ્રગટ કરવા, દુઃખ ટાળવું અને સુખ પ્રગટ કરવું, તો એ પ્રયોજન પણ આ રીતે સિદ્ધ થાય છે, બીજી રીતે ગુણ પ્રગટ પણ થતા નથી, એ તો વચન વ્યવહાર છે। ગુણ કેવી રીતે પ્રગટ થાય કે ગુણ નિધાન એવું જે પરમાત્મા તત્વ છે એનું અવલંબન લે તો ગુણ પ્રગટ થાય, પર્યાયના અવલંબને ગુણ પ્રગટ થાય, પર્યાય દ્રષ્ટિ થાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ। બહુ ટેકનિકલ વિષય છે આ વિષય છે, જરા બહુ ટેકનિકલ વિષય છે। એક દ્રષ્ટાંત ગુરુદેવ સરસ આપતા કે જેમ આંબે કેરી આવી હોય નાની નાની ખાકટી, શું પાણી ક્યાં પાવું, આ કેરી મોટી થાય અને એમાં મોટી થઈને પાકે, પાકીને મીઠી થાય અને પછી ખાઈ શકાય, એવું કરવા માટે શું કરવું, એને ખાતર પાણી દેવું જોઈએ, ક્યાં પણ કેરીને નહીં મૂળમાં એને ખાતર પાણી દેવા જોઈએ તો ઉપર ફળ આવે બરાબર પાકે, ઉપર ડોલ ટીંગાડી દે તો અને રોજ ઉપર ફુવારો માર્યા કરે તો બગડી જશે। એમ પર્યાયનો સુધાર કરવાનો હોવા છતાં પણ પર્યાયના આશરે પર્યાયનો સુધાર થતો નથી, આ સિદ્ધાંત જૈન દર્શન સિવાય કઈ નથી, આ સિદ્ધાંત જૈન દર્શન સિવાય કઈ નથી। સ્વતંત્રોએ અમુક સૂત્રો લીધા છે, આવી મૂળ વાતો નથી, આવી મૂળ વાત ચુકાઈ ગઈ છે, શું એનું કારણ કે તો ફેરફાર થઈ ગયા પછી થઈ ગયું ને બધું, એટલે શું આપણી મૂળ વાતો છે સનાતન જીન માર્ગની જિનેન્દ્રદેવની, આ બધી મૂળ વાતો છે। દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ। જ્ઞાનીઓને પર્યાયની ભાવના હોય છે, કૃપાળુદેવ અપૂર્વ ઉપસર્ગા છે, ગાતા ગાતા શું કહે છે, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો, મોક્ષની મોક્ષની ઈચ્છા નિવૃત્ત છે, પેલું જ્ઞાન થયું ને પહેલા પત્રમાં આ વાત લખી છે 165 નંબરનું, પહેલો પત્ર 24મા વર્ષમાં છે કે આ જીવને જ્ઞાન થયું છે, જે જ્ઞાન જીનેન્દ્રોએ ગાયું છે એ જ્ઞાન થયું છે, હવે મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ ગઈ છે। ક્યાંથી મોક્ષની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ, કે દ્રવ્ય દ્રષ્ટિ થઈ એટલે નહીં નિવૃત્ત થઈ ગઈ છે, એ બધા સંકેત છે, દ્રવ્ય દ્રષ્ટિના સંકેત છે એને। નાના અભ્યાસ આ રીતે કરવો, આ શું સૂચના છે સુગાનીજીની, કે જ્ઞાનાભ્યાસ આ રીતે કરવો કે દ્રષ્ટિનો વિષયનું પ્રયોજન સધાય એ પ્રકારે જ્ઞાનાભ્યાસ કરવો, જ્ઞાનાભ્યાસ નો આ પ્રકાર રાખો. બીજો પ્રકાર રાખીશ તો પર્યાય દ્રષ્ટિ તો છું જ તું અનાદિનો, ઉલટાનો પર્યાય તો દ્રઢ કરી લઈશ, છૂટવાનો વારો આવશે. શું કીધું અહિયાં કે વાત કરવી છે રાગ દ્વેષ ના વિધાન ની. રાગ દ્વેષ દોષ છે. રાગ દ્વેષ શું છે? દોષ છે. એ કઈ વિધિ એ થાય છે એનું જે વિધાન એનું નામ કથન. એનો વિસ્તાર થી વાત કરવી છે અને મૂળ ની વાત કરી નાખી કે રાગ દ્વેષ નું મૂળિયું શું છે. પર્યાય બુદ્ધિ તે રાગ દ્વેષ નું મૂળિયું છે. અને નિર્દોષતા નું મૂળિયું શું છે? સમ્યક દર્શન ને મોક્ષ નું મૂળ શું કરવા કીધું? નિર્દોષતા પૂર્ણ નિર્દોષતા પ્રગટ કરવામાં કારણ થશે. આ પ્રકારના દોષ પાંગરવામાં પર્યાય દ્રષ્ટિ કારણ થાય છે. એટલે પ્રથમ તો એમ કહીને કરી પાયાની વાત આ છે કે આ જીવને પર્યાયમાં અહમ બુદ્ધિ છે. આ શાસ્ત્ર વાંચવાનું કહ્યું છે કૃપાળુ, કેટલાય મુમુક્ષુને પત્રમાં લખ્યું છે. પ્રકાશક વાંચજો, મુક્ષમાર્ગ પ્રકાશક વાંચજો. તેથી તે પોતાને અને શરીરને એક જાણીને પ્રવર્તે છે. એટલે શું? જે પર્યાય ચાર ગતિમાં ગયો, અહીંયા મનુષ્ય થયો એટલે મનુષ્ય તરીકેનો જ અનુભવ કરશે. એમાં પુરુષ સ્ત્રી જે પર્યાય છે એ રીતે જ અનુભવ કરશે. કહે છે કે એ એક જાણીને શરીર રૂપે પોતાને જાણીને પ્રવૃત્તિ કરે છે. આ શરીરમાં પોતાને રૂચે એવી ઈષ્ટ અવસ્થા થાય છે તેમાં રાગ કરે છે અને પોતાને અણરૂચતી એવી અનિષ્ટ અવસ્થા થાય તેમાં દ્વેષ કરે છે. દુબળો હોય તો કે જરાક શરીર ભરાબ થાય ત્યારે સારું. વળી એમાં ચરબી થઈ અને કઈ ચરબી ને કારણે રોગ થયો તો હવે વજન ઘટે તો સારું. ઠીક, એને રૂચે એ પ્રમાણે એમાં ઈષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરે છે. તેમાં દ્વેષ શરીરની ઈષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે અને એ પોતે કલ્પેલી એવી અવસ્થા થાય એના સાધનમાં એ રાગ કરશે અને તેમાં ઘાતક અથવા બાધક થાય એ પદાર્થમાં દ્વેષ કરશે. પછી શરીરની અનિષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોથી દ્વેષ કરે છે અને તેના ઘાતક પદાર્થોમાં રાગ કરે છે. તેમાં પણ જે બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તેના કારણભૂત અન્ય પદાર્થોમાં પણ રાગ કરે છે. શું? રાગ જે પદાર્થોમાં રાગ કરે છે એ કારણમાં પણ એના કારણમાં બધે પછી રાગ કરશે. શું? શરીર સુખી રહે શરીરની અનુકૂળતા માટે એનું કારણ પૈસા તો પૈસામાં રાગ કરશે. પૈસાનું કારણ ધંધો તો એમાં રાગ કરશે. શું? ધંધામાં જે કાંઈ એને મદદ કરનાર છે તો એના ઉપર રાગ કરશે. કેટલી વણઝાર હાલે એની આખી વણઝાર ચાલશે. તથા તેમાં ઘાતક પદાર્થોમાં દ્વેષ કરશે. આડકતરી રીતે કોઈ આડખીલી થાય વાત સાંભળવા તૈયાર નહીં થાય. મૂળી જે બાહ્ય પદાર્થોથી દ્વેષ કરે છે તેના કારણભૂત અન્ય પદાર્થોમાં દ્વેષ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં રાગ કરે છે, એનાથી વિરુદ્ધ છે માટે. શું? અને તેમાં પણ જેનાથી રાગ છે તેના કારણ અથવા એના ઘાતક અન્ય પદાર્થોમાં એ પછી એ બાજુની વણઝાર દ્વેષની ચાલી. શું? એમાં પણ રાગ કરે છે. એટલે જે કાંઈ અનિષ્ટ ઘટાડવા માટેનો જે કાંઈ મદદ કરનારો હોય એ બધાના કારણ અને એના કારણ ને એના કારણ બધામાં રાગ કરશે. તથા જેનાથી દ્વેષ છે તેના કારણ અથવા ઘાતક અન્ય પદાર્થોમાં દ્વેષ કરે અથવા રાગ કરે છે એ જ પ્રમાણે રાગ દ્વેષની પરંપરા વર્તે છે. એમાં એટલો વિસ્તાર થઈ જાય છે પછી એના રાગ દ્વેષના વિષયોનો કે કેટલાય પદાર્થોને રાગ દ્વેષના વિષયો તરીકે કલ્પીને રાગ દ્વેષ કર્યા જ કરે છે, ને એટલા બધા એ રાગ દ્વેષ થઈ ગયા છે અત્યાર સુધીમાં કે હવે એને મટાડવાની મોટી મટાડવો એ મોટી બહુ મોટું ભીષ્મ કાર્ય થઈ પડ્યું છે. પરિસ્થિતિ એવી થઈ છે, થોડલમલજી સાહેબ કહે છે એ પ્રમાણે, કે આ જીવે એટલા બધા રાગ અને દ્વેષના કારણો કલ્પીને રાગ દ્વેષ કર્યા છે અને કરતો આવ્યો છે અને કરતો રહ્યો છે, કે હવે એને રાગ દ્વેષ મટાડવાની ઈચ્છા થઈ તો પણ બહુ મોટી સમસ્યા લાગે છે. આ તે કેમ મટે? અંદરની રાગ દ્વેષની ભૂતાવળ જોતા હું એટલા ભૂતડા નાચે છે અંદરમાં કે આ કેવી રીતે કાઢ્યા જાય એમ લાગે. એને શું આવી પરિસ્થિતિ થઈ જાય છે? શું વળી કોઈ બાહ્ય પદાર્થમાં શરીરની અવસ્થાને કારણ નથી, છતાં તેમાં પણ તે રાગ દ્વેષ કરે છે. શું? જેમ કે ગાય આદિને પુત્રાદિકથી શરીરનું કાંઈ ઈષ્ટ થતું નથી તો પણ તેમાં તે રાગ કરે છે, તથા શ્વાનાદિકને બિલાડી આદિ આવતા શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તો પણ તેમાં દ્વેષ કરે છે. આમ તો એને કાંઈ શરીર આરે લેવા દેવાનો હોય, આમ તો શરીરમાં અહમ બુદ્ધિ જ કરી છે, પણ વગર કારણે પણ રાગ દ્વેષ કરવાની એને ટેવ પડી ગઈ છે. આ અધ્યારે વરે છે જેને નથી કહેતા, ભાઈ રસ્તામાં આવતો હોય ને કોઈ કોઈને મારતો હોય તો એ ઝઘડો વારી લે, કેમ એને મારસ તું, એને એ કઈ જાણે નહીં, આગળ પાછળ કઈ એને સંબંધ નહીં, લેવા દેવા નહીં, કારણ કાર્ય સમજે નહીં, એ અંદર દાખલ થઈ ગયો. આવી પણ આ જીભને ટેવ પડી ગઈ છે. કોઈ વર્ણ ગંધ શબ્દાદિના અવલોકન આદિથી શરીરનું કઈ ઈષ્ટ થતું નથી, પંચેન્દ્રિયના વિષયો. મને ભાઈ ફલાણો રંગ બહુ ગમે, મને તો લીલો રંગ જ ગમે, શું મને તો આ રંગ ગમે જ નહીં, આમ થો પણ કાંઈ હવે તારે લેવા દેવા ખરું, તો પણ તેમાં રાગ કરે છે. તથા કોઈ વર્ણાદિના અવલોકન આદિથી શરીરનું કાંઈ અનિષ્ટ થતું નથી તો પણ તેમાં દ્વેષ કરે છે. આપણે તો આ જ રંગ પસંદ કરીએ, આપણે બીજો રંગ પસંદ કરીએ જ નહીં, એમ કરીને આ રંગ મને ગમે, આમ થો કાંઈ એને લાભ નુકસાનનું કારણ ન હોય તો રાગ દ્વેષની કલ્પના રાજ કરે છે. એ પ્રમાણે ભિન્ન ભિન્ન બાહ્ય પદાર્થોમાં રાગ દ્વેષ કરે છે. વળી તેમાં પણ જેનાથી રાગ કરે છે તેના કારણ અથવા ઘાતક અન્ય પદાર્થોમાં રાગ વા દ્વેષ કરે છે, તથા જેનાથી દ્વેષ કરે છે તેના કારણ અથવા ઘાતક અન્ય પદાર્થોમાં દ્વેષ અને રાગ કરે છે. એ પ્રમાણે ત્યાં પણ રાગ દ્વેષની જ પરંપરા વર્તે છે. કારણ વગરના રાગ દ્વેષ જોવા હોય તો આ ક્રિકેટનો મેચ ચાલતી હોય ત્યારે ઝઘડા થાય જોઈ લેવા, ભાઈ ઓલો રમતો એને કાંઈ હગો વાલો કાંઈ ન હોય, ઓળખતો ન હોય ઓલો, તેને જોઈએ ન ઓળખતો કે આ ફલાણા ભાઈ મને મારી મેચ જોવા આવ્યા છે, એને હટોલા ની અરે ઝઘડો કરે, અંદરો અંદર અમસ્તા ઝઘડા કરે, હારે જીતે ઈ રમે અને ઝઘડા બીજા કરે. આ જીવને અજ્ઞાન વધે ત્યારે ક્યાં સુધી રાગ દ્વેષ કરે છે આનો વિસ્તાર બતાવે છે ટોડરમલજી. અજ્ઞાન વધે ત્યારે આવે કારણ વગેરેના પણ જીવ રાગ દ્વેષ કર્યા કરે છે. પ્રશ્ન, અન્ય પદાર્થોમાં તો રાગ દ્વેષ કરવાનું પ્રયોજન જાણ્યું, પરંતુ પ્રથમ મૂળભૂત શરીરની અવસ્થામાં અથવા શરીરની અવસ્થાને કારણરૂપ નથી એવા પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટ માનવાનું શું પ્રયોજન છે? શું કે જેને પોતાને સુખ દુઃખ થાય એમાં તો રાગ દ્વેષ કરે, પણ હવે એને કાંઈ સુખ દુઃખ ની લેવા દેવાનું હોય તો આ જીવ રાગ દ્વેષ કર્યા કરે છે, શું એનું શું કારણ? કઈ પણ ને કોઈ ઇસ્યુ ઉભો થાય, સામે વાત આવે પોતાને ઉદય અનુસાર, તો આમ થાય તો સારું અને આમ ન થાય તો સારું, શું આમ તો અંદર રાગ દ્વેષ ની કલ્પના કર્યા કરે છે. આમ શું કરવા કરે છે? શું આવું એને ઇષ્ટપુનિષ્ટપણું માનવાનું જીવને શું પ્રયોજન છે? કે ઉત્તર, કે પ્રથમ મૂળભૂત શરીરની અવસ્થા આદિક છે, તેમાં પણ જો પ્રયોજન વિચારી રાગ દ્વેષ કરે તો મિથ્યા ચારિત્ર નામ શા માટે પામે? મૂળભૂત તો શું છે કે શરીરના સુખ દુઃખ આદિ અનુકૂળતા પ્રતિકૂળતા આદિ છે, એનું પ્રયોજન છે સુખ દુઃખનો, પણ એમાં જો જીવ વિચાર કર્યા વગર પ્રવર્તે છે અને મિથ્યા ચારિત્રથી પ્રવર્તે છે તો એ એમાં જ વિચાર કરતો નથી પ્રયોજન ભૂતમાં, તો પછી અપ્રયોજન ભૂતમાં એ વિચાર કરવાનો નથી, પરંતુ તેમાં પ્રયોજન વિના જ રાગ દ્વેષ કરે છે તથા તેના અર્થે અન્યની સાથે પણ રાગ દ્વેષ કરે છે, તેથી સર્વ રાગ દ્વેષ પરિણતિનું નામ મિથ્યા ચારિત્ર એવું છે. મૂળમાં પ્રયોજનમાં ભૂલો છે, પ્રયોજન ખોટું કલ્પ્યું છે, અથવા તો વગર પ્રયોજને પણ એને રાગ દ્વેષ કરવાની એક પરિણતિ થઈ ગઈ છે, એટલે રાગ દ્વેષ કર્યા જ કરે છે. આનાથી બનતું, ખાસ કરીને ક્રોધની પ્રકૃતિ વાળા માણસો ખોટા ખોટા ઝઘડા કરે છે કે નહીં, એને જ્યાં સુધી કોઈની સાથે ઝઘડો ન કરે ત્યાં સુધી એને ચેન પડે નહીં, એની પ્રકૃતિ શાંત ન થાય, ઉદય એનો શાંત ન થાય. પછી તિર્યંજ થાય તો આપ સર્પાદિકની જેમ અમથો અમથો કોઈને કરડે, એને થયા વગર રહે નહીં, તો એને કાંઈ પ્રયોજન નથી, પણ છતાં રાગ દ્વેષ કરશે, કેમ કે મૂળમાં પ્રયોજન ભૂલો છે. માટે પ્રશ્ન કે શરીરની અવસ્થા અથવા બાહ્ય પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટપણું માનવાનું પ્રયોજન તો ભાસતું નથી અને ઈષ્ટ અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી, તેનું શું કારણ? શરીરની અવસ્થા અથવા બાહ્ય પદાર્થોમાં ઈષ્ટ મનિષ્ઠ પણ માનવાનું પ્રયોજન તો ભાસતું નથી. આપણે આટલું સમજાવ્યું તો વાત તો બરાબર છે, ખરેખર તો પ્રયોજન નથી કોઈ પદાર્થમાં, શરીરમાં કે બીજા પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ કરવા જેવું નથી, પણ છતાં હવે માયના વગર રહેવાતું નથી ને રાગ દ્વેષ થયા વગર રહેતા નથી, હવે શું કરવું? અમારે આ મૂળ સમસ્યા આવી. હવે શું ઉત્તર? આ જીવને ચારિત્ર મોહના ઉદયથી રાગ દ્વેષ ભાવ થાય છે અને તે ભાવ કોઈ પદાર્થના આશ્રય વિના થઈ શકતા નથી. હવે ઉપાદાન ઉપર એને લઈ ગયા, જે તે પદાર્થના નિમિત્તે તને રાગ દ્વેષ થાય છે, પણ કારણ તો તું પોતે છો, એ પદાર્થો નથી, તું પોતે છો. અને આગમ પદ્ધતિથી અહીંયા શાસ્ત્ર લખાયેલું છે એટલે ચારિત્ર મોહના ઉદયે રાગ દ્વેષ થાય છે એમ કહે છે. કે આ જીવ સ્વરૂપમાં સાવધાન નહીં થઈને સ્વરૂપમાં સામ્ય ભાવનો રહેવાના પુરુષાર્થમાં નહીં રહીને આ જીવ પોતે સ્વયં ચારિત્ર મોહના ઉદયમાં જોડાય છે અને પોતે રાગ દ્વેષ રૂપે પરિણમે છે. કથન આવું આવે ત્યારે પછી સિદ્ધાંતિક જ્ઞાનનો અભાવ હોય ત્યારે એમ સમજ્યું કે ઉદય આવે ત્યારે શું થાય, ચારિત્ર મોહનો ઉદય હતો એટલે અમને રાગ થયો, અમને દ્વેષ થયો, જાણે પોતે નિર્દોષ છે. ઉદય એનો અપરાધ, અપરાધ કરનાર કોણ? કે ઉદય. તારો મોહ છે એમ પહેલા નક્કી કર, મોહના મોહ કર, મોહની કર્મના ઉદય તને મોહ કરાયો એમ નથી, તે મોહ કર્યો છે ત્યારે થયો છે, ઉદય નો અપરાધ નથી, તારો પોતાનો અપરાધ છે. પણ કથન આવું આવે ને આગમ પદ્ધતિથી ત્યારે એક તો ઓલું લાકડું બેઠું હોય, બીજા ઉપર દોષારોપણ કરવાનો તો એને ઊંધા સંસ્કાર પડેલા છે, શું કરીએ ભાઈ, કર્મનો ઉદય એવો હતો, તને ઉદય કહેવાનો અધિકાર નથી, તને એ ઉદય કહેવાનો અધિકાર નથી. ઉદય તો એ કહે કે ઉદય થી ભિન્ન જ્ઞાન દશામાં રહે, એ એમ કહે કે ઉદય છે, તારે ઉદય ને શું લેવું, તું તો પોતે જ પરિણમે છો, એમાં તારા જ મોહ થી તું પરિણમે છો એમ કેવું છે. પણ અહીંયા આગમ પદ્ધતિથી વાત કરે એટલે નિમિત્ત પ્રધાનતાથી વાત થાય કે આ જીવને ચારિત્ર મોહના ઉદયથી રાગ દ્વેષ થાય છે અને તે ભાવ કોઈ પદાર્થના આશ્રય વિના થતા નથી, અને જે કઈ વિભાવ ભાવ થાય પાસે બીજો કોઈ સામે એનું અવલંબન હોય હોય ને હોય, કોઈ ને કોઈ પદાર્થ એનું અવલંબન હોય. શું? કેમ કે સ્વરૂપ ના આશરે રાગ ન થાય, રાગ દ્વેષ મોહ થાય એ પર પદાર્થ ના અવલંબને થાય. અંદર માં દ્રવ્ય કર્મ ના ઉદય નું અવલંબન છે અને બહાર માં નો કર્મ નું અવલંબન છે. પણ એને ઉદય બહાર નું જ અવલંબન હોય, અંદર નું આત્મા નું અવલંબન હોય શકે નહીં. આમાંથી પછી તર્ક ઉઠાવે છે મન શું કે અંદર માં દ્રવ્ય કર્મ નું અવલંબન ને બહાર માં નો કર્મ નું અવલંબન. તો જ્ઞાન તો એક સમયે એક ને જ વિષય કરે, બેને કેમ વિષય કરે છે? ઠીક, બુદ્ધિપૂર્વક તો એકને જ ઉપયોગ વિષય કરે ને. કર્મના અવલંબનમાં બુદ્ધિપૂર્વક નો ક્યાં ઉપયોગ છે? બુદ્ધિપૂર્વક ને લાગુ પડે છે. એકને વિષય કરવો એ કોને લાગુ પડે છે? બુદ્ધિપૂર્વક ચાલતા ઉપયોગ ને એ લાગુ પડે છે. શું કલ્પના કરે પછી કોઈ ને કોઈ કલ્પના એમાં કરી લે છે. જેમ રાગ થાય તો કોઈ પદાર્થમાં થાય છે અને દ્વેષ થાય તો પણ તે કોઈ પદાર્થમાં જ થાય છે, સામે પદાર્થ હોતો હોય જ નહીં. કાંઈ આકાશના ફૂલમાં કોઈને રાગ દ્વેષ થતા નથી ને સસલાના શિંગડામાં પણ કોઈને રાગ દ્વેષ થતા નથી, ગધેડાના શિંગડામાં કોઈને રાગ દ્વેષ થતા નથી, કેમ કે ચીજ જ નથી. પણ આકાશે છે અને ફૂલ પણ છે, ગધેડું પણ છે અને ક્યાંક શિંગડા પણ છે, બે વસ્તુ છે. તો એમાં જુદી જુદી વસ્તુમાં રાગ દ્વેષ થાય, પણ જેને જે ન હોય એમાં રાગ દ્વેષ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ પ્રમાણે એ પદાર્થોને તથા રાગ દ્વેષ ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. પોતે અવલંબન લે તો એને નિમિત્ત નો ઉપચાર કરાય, પોતે અવલંબન ન લે તો એને નિમિત્ત નો ઉપચાર કરવામાં આવતો નથી. સામાન્યપણે પછી તો વિશેષ ન્યાય એમાં તોડવો હોય તો એમાં નિમિત્તત્વ છે કે નહીં એટલું જ જોવું પડે, અને તો જ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધે આરોપ કરી શકાય, નહીતર આરોપ કરી શકાય નહીં. જેમ કે ભગવાન ને વિતરાગ દેવ ને મિથ્યાત્મા નિમિત્ત ન કરાય, એમ કે રાગમાં નિમિત્ત ન કરાય. તેમાં વિશેષતા એ છે કે કોઈ પદાર્થ તો મુખ્યપણે રાગનું કારણ છે તથા કોઈ પદાર્થ મુખ્યપણે દ્વેષનું કારણ છે. મુખ્યપણે ગૌણપણે તો ઉલટું સૂટું પણ હોય છે. કોઈ પદાર્થ કોઈને કોઈ કાળમાં રાગનું કારણ થાય છે, ત્યારે કોઈને કોઈ કાળમાં તે જ પદાર્થ દ્વેષનું કારણ થાય છે. અહીં એટલું સમજવું કે એક કાર્ય થવામાં અનેક કારણોની આવશ્યકતા હોય છે. રાગાદિક થવામાં અંતરંગ કારણ તો મોહનો ઉદય છે અને તે તો બળવાન છે, તથા બાહ્ય પદાર્થ તે છે તે બળવાન નથી. બસ જો આમાં શું વાત લીધી, નો કર્મને ઉપચાર સંબંધ કયો છે અને કર્મને અનુપચાર સંબંધ કયો છે? શું કરતા કર્મ નો પણ ઉપચાર અનુપચાર લેવામાં આવે છે ને? કૃપાળુ દેવ લીધો છે, ગાંધીજી ને જ્યાં જવાબ આપ્યો છે તો કે ગટપટાદી નો ઉપચાર થી કરતા છે અને કર્મ નો અનુપચારે કરતા છે. તો એનો અર્થ શું લેવો? પંડિતજી નો ખુલાસો આવ્યો કે બાહ્ય પદાર્થો બળવાન કારણ નથી, અંતરંગ કર્મ છે એ બળવાન, કારણ કે એની સમીપ છે, સીધું અવલંબન તો એનું છે. બાહ્ય પદાર્થો કોઈ વાર ન હોય અને અમથો અમથો એની કલ્પના કરે ને રાગ દ્વેષ કરે કે ફલાણો મને મારવા આવશે ત્યારે હું આમ કરીશ, હજી આવ્યો જ નથી, પણ એને મારા પ્રત્યે દ્વેષ છે એટલે મને કદાચ મારવા આવશે તો હું આમ કરીશ ને તેમ કરીશ. શું કઈ જ પ્રસંગ ઉભો જ નથી થયો, છતાં જીવ રાગ દ્વેષ કરે. કોનું અવલંબન છે ત્યાં પ્રસંગ નથી ઉત્પન્ન થયો, ને કે અંદરમાં એને દ્રવ્ય કર્મ નું અવલંબન છે એટલે એની સાથેનો સંબંધ અનુપચાર ગણવામાં આવે છે. ફરીથી જુઓ, રાગાદિક થવામાં અંતરંગ કારણ તો મોહનો ઉદય છે, તે તો બળવાન છે, કેમ કે એ સ્વરૂપમાં ન જોડાય તો એની હારે જોડાયા વગર રહી શકે નહીં, પરવશપણે પણ જોડાઈ જાય. તથા બાહ્ય કારણ પદાર્થ છે તે બળવાન નથી, બાહ્ય પદાર્થનું એટલું બળવાનપણું નથી, એને જોડાવા માટે જેટલું એને કર્મના ઉદયનું બળવાનપણું ગણવામાં આવે છે. દ્રષ્ટાંત આપે છે બાબતમાં કે મહામુનિને મોહ મંદ હોવાથી બાહ્ય પદાર્થોના નિમિત્ત હોવા છતાં પણ તેમને રાગ દ્વેષ ઉભતો નથી, કેમ કે એ બળવાન નથી. વિતરાગ દેવને સમોસરણ વૈભવશાળી છે, બળવાન નથી એમ કે છે, કેમ કે ત્યાં મોહનો ઉદય નથી. જગતમાં જેટલો વૈભવ ન હોય, ઇન્દ્રોને પણ જેટલો વૈભવ ન હોય, એટલો વૈભવ સમોસરણમાં છે. શું ભગવાનને તો કઈ રાગ થતો નથી, તો એ કઈ બળવાન નથી, એટલો વૈભવ છે એ બળવાન નથી. સામાન્ય માણસને એક ઝૂંપડીને ગોદડી હોય તો એનું મમત્વ એટલું હોય કે હાચવે હાચવીને હાચવે, ઓછો સંયોગ છે માટે એને ઓછો રાગ થાય, વધારે સંયોગ છે માટે એને વધારે રાગ થાય, એવો કોઈ નિયમ નથી, કેમ કે એનું બળવાન પણ નથી. પોતે મોહથી કેટલો કર્મના ઉદયમાં જોડાય છે એ બળવાન છે. શું એટલે મહામુનિને મોહ મંદ હોવાથી બાહ્ય પદાર્થો નિમિત્ત હોવા છતાં જો ચક્રવર્તી આવીને વંદન કરે, ઇન્દ્રો આવીને વંદન કરે, રાગ નથી થતો. અપૂર્વ અવસરમાં લીધું છે કે વંદે ચક્રી તથાપી નમળે માન, કઈ ન થાય, કેમ કે મોહ મંદ છે. શું પણ તેમને રાગ દ્વેષ મોહ ઉપતા નથી. તથા પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેને સંકલ્પથી જ રાગ દ્વેષ થાય છે. કાંઈ જે ઊભું ન થયું હોય એ પહેલા રાગ દ્વેષ કરવા માંડે. આનીકો રહેલો ને એ આટલા તો ગયો એમ કરે, પણ હવે ભાઈ એને એના કારણે જવા દે ને, તું આમ તો આમ તો કરતા કલ્પના કરે છે. શું જરાક પૂર્વગ્રહ હોય ને, બોલો ને, થોડોક કઈક પ્રવૃત્તિ જોવે તો એના ઉપરથી ત્રણ ગણી કલ્પના કરે, એ આમ કરશો, પછી આમ કરશે, પછી આમ કરશે, હું એને ઓળખું છું, મને બધી બરાબર ખબર છે. હવે કઈ કારણ ઉપસ્થિત થયું નથી, તને અમથો અમથો રાગ દ્વેષ કરે છે, તારા કારણે કરે છે, એના કારણે કરતો નથી. શું સંકલ્પથી રાગ દ્વેષ થાય છે માટે મોહનો ઉદય થતા જ રાગાદિક થાય છે, અથવા આ જીવ મોહી છે ત્યાં સુધી રાગાદિક થાય છે. શું ત્યાં જે બાહ્ય પદાર્થના આશ્રય વડે રાગ ભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના અથવા કંઈક પ્રયોજન સહિત ઈષ્ટ બુદ્ધિ થાય છે, તથા જે પદાર્થના આશ્રય વડે દ્વેષ ભાવ થયો હોય તેમાં પ્રયોજન વિના અથવા કંઈક પ્રયોજન સહિત અનિષ્ટ બુદ્ધિ થાય છે. તેથી મોહના ઉદયથી પદાર્થોને ઈષ્ટ અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી. એ પ્રમાણે પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થતા રાગદ્વેષ રૂપ પરિણમન થાય છે, તેનું નામ મિથ્યા ચારિત્ર જાણવું. આમાં મોહ મૂળ લીધો, એમાં દર્શન મોહ મૂળ લેવો. શું મોહ મૂળમાં પર્યાય દ્રષ્ટિ છે, એ જ દર્શન મોહ છે, અને દ્રવ્ય દ્રષ્ટિ છે તે દર્શન મોહના અભાવને સૂચવે છે, અને તમામ અનિષ્ટનું કારણ એ મોહ છે એમ સાબિત કરવા માગે છે.
શિવાજી દેવ શ્રીમંદર ભગવાન નો જય, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ.